તારીખ 24/9/1997 સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 222 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 220
પરિણામ આકૃતા ઘટે છે
એટલા માટે નાની હોય પૂર્ણતાનું લક્ષ મંડાવું. પૂર્ણતાના લક્ષ વાળાને શું લાગે કે કાંઈ પણ સુધાર થાય તો પણ એને એમ છે હજી બાકી ઘણો છે, હજી બાકી ઘણો છે. નામ દશા થાય તો લાગે હજી બાકી ઘણો છે, હની દશા થાય તો એમ લાગે કે હજી બાકી ઘણો છે. એને ક્યાં પર્યાયમાં અટકવાનું કારણ ના બને, કઈ સંતોષ ન થાય, કઈ ગણતરી ન થાય. આમાં શું થઈ ગયું, આમાં શું થઈ ગયું, દૂરદૃષ્ટિ કરતા સમજી દુઃખ જાણ દર્શન હો ગયા તો ક્યાં હો ગયા. હરી ગીત કે બાર સમુદ્ર રમણ સમુદ્ર મેં અસંખ્ય તુરિયન છે સમ્યક દ્રષ્ટિએ પંચમ સ્થાન વાળા ક્યાં હો ગયા સમુદ્ર દર્શન. મંત્રી ક્યાં સુધી લેતા મોક્ષ થયું અને સિદ્ધ દશા થઈ ગયું તો એમાં શું વધારે થઈ ગયું, તો જીવનનો સ્વભાવ છે તો પ્રગટ થયો એમાં વધારે શું કહ્યું, વધારે થઈ ગયો છે. જેમ કે માણસ એમ કે આ ઘરમાં તમે જીવો છો, તમે જે કુટુંબમાં જન્મા છો માટે તમે આ ઘરમાં રહ્યો છો, એમ કે એમાં શું કહ્યું તમારો અધિકાર છે, એમાં હું આ ઘરમાં ન રહું તો ક્યાં રહું, બહાર રહું ક્યાં. જીવનો પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવો એ જીવનો સ્વભાવ છે, આમાં વિશેષ શું થઈ ગયું, આમાં વિશેષ શું થઈ ગયું. ઘરના માણસ સાથે પડાયાની જેમ વાત કરે અને પત્ની એમ કે જો હું તમે ખવડાવું છું, પીવડાવું છું, કપડા પાવું છું, તમે ઘરમાં રાખું છું, તેમાં શું તમે મોટી વાત કરો છો, તમે એમ લાગે છે તો બધું હોય જ ને, એને કેમ લગ્ન કર્યા પછી તો એનો સંપત્તિ ઉપર અધિકાર થઈ જાય છે. ઘરે ગમે ત્યાંથી ગમે તે રીતે ગરીબમાં ગરીબ ઘરમાંથી તે આવી હોય સુમત ને લગ્ન કરે પણ એનો તો સીધો સંપત્તિ ઉપર અધિકાર કયો તેનો છે. એ અધિકાર થયો અને તમે એમ કે હું તમને આમ કરું છું, તમ કરું છું, હપાડું નથી કરતા મેં અમે લગ્ન કર્યા છે. ઉપકાર વિધિ ખરું કરો છો, પણ જીવ પોતે દોષથી મુક્ત જતો રહે તો પૂર્ણ શુદ્ધ એનું સ્વરૂપ છે, દોષ રહિત તો એનું સ્વરૂપ છે, વિશેષ તો આખી વાતને ખ્યાલમાં લઈ લીધું. મિત્ર અધૂરો ચાલતા એના જેવું થાય,
કામ થાય એનો આનંદ લેવાય કે બીજા શું થાય કામ કરવાનું.
તો પોતાને ઉત્સાહ વૃદ્ધિ થાય એ દ્રષ્ટિકોણ સારો છે, પણ સંતોષાઈ જાય એ બેડ સાઇન છે, ગુડ સાઇન નથી. પ્રેરણાત્મક પરિસ્થિતિ સારી છે, એમાં થતું યથાર્થતા માં ન થાય, યથાર્થતા હોય ત્યાં એવું નથી થતું. મુમુક્ષુની ભૂમિકામાં સમ્યકતા નથી પણ યથાર્થતા છે. જ્ઞાન દશામાં સમ્યકતા પ્રગટ છે, પછી તો કઈ વાંધો નથી, કેમ કે સમ્યકતા એને ક્યાં અસર નહીં જવા દે, આગળ વધારે રાખશે. તો મોમુક્ષુની ભૂમિકામાં યથાર્થતા હોય, એટલે આ જે કૃપાલ ગુરુ જે વાત લીધી છે 254 પત્રમાં, પછી 195માં જે શરૂઆતની વાત લીધી, 128માં જે શરૂઆતના પરિભ્રમણની ચિંતા ઉપરથી, ઉદાસીનતા ઉપરથી જે નિર્ધાર કર્યો કે મારે ગમે તેમ કરીને કરવું જ છે, કોઈ પણ ભોગવે, એ બધે આ તો યોજના છે, એ યથાર્થતા ઉપર યોજના છે. ઘણા જ્ઞાનીઓના પુસ્તકો વાંચીએ છીએ, પણ આવી યોજનાબદ્ધ વાત જે કૃપાલુ દેવે કરી છે એટલી સ્પષ્ટ વાત નથી આવી, એ વિશેષતા છે. મુમુક્ષુઓનું સદભાગ્ય છે એમ કહેવું. આપણે બધા જ્ઞાનીઓ પોતાના અનુભવથી આવી જ કરી છે, પણ આત્માને વ્યવસ્થિત જે વાત કરી છે બહુ સારી વસ્તુ થઈ જાય છે. ઊંચીની વાત, મુમુક્ષુતાની વાત, પાત્રતાની વાત બધા જ્ઞાનની બધા આવે, એમને કોર્ડિનેશન કરીને આવ્યું છે. ખીચડી પકાવી, ઘી નાખી, ચોળી ખીણીને તૈયાર કરીને આપે છે, શું કરે પચાવી. મનુષ્યની ભૂમિકામાં ભોડવાની પરિસ્થિતિ યથાર્થતામાં હોય તો ભોડવાની પરિસ્થિતિ બહુ છે. જેમ તમે કીધું કે આગળ વધે તો સંતોષ કાંઈક આવી જવાની શક્યતા ઓછી છે, એટલે અમે યોજના બાંધી પૂર્ણ સુધી દ્રઢ મુમુક્ષુતામાં આવો. જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે ક્યાંય ભલે તને ખ્યાલ આવશે બધો હું આગળ વધું છું આગળ વધું છું, પણ ક્યાંય અટકવાનું નહીં. બાકી ઘણું છે એ વાત ખ્યાલમાં ને ખ્યાલમાં જ રહેશે, ખ્યાલ બહાર જશે જ નહીં તો મારે બાકી ઘણું છે. કેમ કે લક્ષ્મીબિંદ ખ્યાલમાં છે, નહીં તો પર્યાય દ્રષ્ટિ જોઈને પર્યાયનો અહમ પર્યાય પર્યાય આવ્યા વગર રહે, અને એનાથી મુક્ત થવું સહેલું નથી. એવી રીતે એનાથી છૂટવું સહેલું નથી, અને એક જ અનંતકાળ ગયો છે જીવનો. આપણે બહુ સરસ લાઈન આપી દીધી, જો લાઈને ચડી ગયો જીવ તો કામ કરી દે. જો જીવને યથાર્થ મૂલ્યાંકન થાય કે આ ભાવમાં કે કોઈ ભાવમાં હવે હું ક્યાંય દુઃખી ન થાવ એવો સરસ ઉપાય મને જૈનેન્દ્ર નો માર્ગ ગયો છે તો એને એ પાછળ પડી જ જાય, જેને બેનચોર પોતાની ભાષામાં લગ્ન કહે છે, એવી લગ્ન લાગે, એવી લગ્ન લાગે, પાછળ પડી જાય. અને પાછળ જ્યાં પડી જાય ત્યારે આમાં ફાયદો એ છે કે થોડા ટાઈમમાં ઘણું કામ થાય, સમય લાગે ઓછો અને પ્રોગ્રેસ થાય ચાલો. કેમ કે અંદર જીવમાં આનંદ શક્તિ પડી છે, એ શક્તિ પોતે કામ કરતી થઈ જાય છે, એટલે થોડા સમયમાં ઘણું કામ થાય એવી એવો સ્કોપ છે આ માર્ગમાં. ભલે અનંતકાળ અજ્ઞાનમાં જો ભલે અનંતકાળમાં ગમે તેમ આડો વડે ઊંધો ચકતો જે કાંઈ ચીર પડશે, સર્વે ચાલે એટલે કામ ફટાફટ છે, થોડા સમયમાં ઘણું કામ થાય, એના માટે અનંતકાળ નથી જોતો. સાધક દશાનો કાળ જ અસંખ્ય સમયનો લીધો છે, અનંત સમયનો નથી લીધો. ભલે સાગર ઉપરનું આયુષ હોય, ટોપરી સાગરનું આયુષ હોય, તો અસંખ્ય સમય છે, અનંત સમયનું છે. સાધક દશાની શરૂઆત થાય તો પૂર્ણ સુખ થવામાં અસંખ્ય સમય લાગે, અનંતકાળમાં લાગે. અનંતકાળના સંસ્કારોની સીમા મર્યાદા પર્યાય સુધી છે. પર્યાયની પાછળ જે દ્રઢ સ્વભાવ છે ત્યાં તેને પહોંચે. પર્યાય પલટતી ચીજ છે, એક પર્યાય બીજી પર્યાય પર અસર નહીં પણ સ્વભાવના બળ પાસે એને ઘૂંસાતા વાર ન લાગે. કૃપાળુજી એ બહુ સરસ દ્રષ્ટાંત લીધો આત્મસિદ્ધિ શાસ્ત્રમાં. સમાધિનો અંધકાર હોય હજી આવી છતાં ચાલો જાય, અંધકારનો ઘણો ગાઢ અંધકાર હોય અને ઘણા વખત ન હોય તો પણ દીવો પ્રગટ થાય એટલી જ વાત છે. સમાધિનું અજ્ઞાન જ્ઞાન થતા દૂર થઈ જાય, કેમ કે ભાન થઈ ગયું હું કોણ છું એનું ભાન થઈ ગયું. શાસ્ત્રમાં સિંહના બચ્ચાનો દ્રષ્ટાંત આવે છે, સિંહનું બચ્ચું બકરાના ટોળામાં ફરતું હતું, જાણે સિંહ આવે તો બકરા ભાગ્યા નહીં ભાગ્યા, સિંહને ઉભો રાખ્યો, કેમ કરે કેમ કરે તારે જ જવા, હું તમને એમ આવે કેમ બોલા ભાગે છું આ બધાને આને આવે, બધા ભાગે છે મને એને હારે ભાગવાનો મન થાય છે, તું જોઈએ છે હું જોઈએ છું એને હારે હોય છું ત્યાં તારે મોટું પાણીમાં જો પાણીનો ધોરો તારે મોટી તો મારે જોયું છે હું સિંહ છું, દીકરા ત્રાડ લાખ કે બધા ભાગી લેશે તો એને ભાન થયું કે હું સિંહ છું ખલાસ. એ બકરો ભાવે બકરો હતો એ સિંહ થઈ ગયો, આમ તો શું હતો દ્રવ્ય હતો પણ ભાવે બકરો હતો એ સિંહ થઈ ગયો. આ જે ભાવે દીનતા કરે છે, દીનહીન થઈને રાખવાનું ભિખારી થઈને કરે છે સંસાર, ભગવાન એને કહે છે કે તું મારા દેવો છે, તું ભગવાન છો, તું સિદ્ધ છો, ભાન કરતો અને ભાન સિદ્ધ ન થતો એનો પ્રોસેસ આવ્યો કે આ રીતે તને ભાન થશે. લક્ષ કરે ભાન કરે જીવના પ્રદેશો પ્રદેશે અનંત સુખ ગયું છે, બધા જીવના પ્રદેશો પ્રદેશ અનંત સુખ ગયું છે, અનંત સુખનું ધામ છે પોતા, એને કોણ દુઃખ પહોંચાડી શકે, એને દુઃખી કોણ કરી શકે, જે ભૂલે છે એનું એ દુઃખનું કારણ છે, બીજું કાંઈ પોતાના સુખધામને ભૂલે છે એ દુઃખનું કારણ, બાકી મને કોણ દુઃખી કરી શકે? તમે દુઃખી કરશે, સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી તો મહારાજ કરજે, પુરુષાર્થ કર્યા કરે. લક્ષ્ય રાખજે કે મારે હજુ ઘણું આગળ પણ જવાનું છે, તેમ સુધી સુધી જવાનું છે. લક્ષ્ય રાખજે, ઘણું આગળ જવાનું છે. તારો પુરુષાર્થ કરતા ચૈતન્ય મંદિર ખુલવાનો તને અવકાશ છે. પુરુષાર્થ કરશે એટલે અંદર ના કબાટ ખુલી જશે. વેદાંત ફિલોસોફીમાં પણ એ વાત છે કે જે કાલે જે બનવાનું હોય તે બને, એનું કોઈ આખું પાછું ન થઈ શકે. પણ માનસિક નબળાઈના ઉત્તેજન જેવું છે. હું તત્વજ્ઞાન છે ને, મનોબળ તો સહેજે વધારે, કારણ કે આત્મબળ બધું લઈ જનારો ઉપાય છે. તત્વજ્ઞાનથી તો આત્માનું બળ પ્રગટ થાય, આત્માની શક્તિ પ્રગટ થાય. મનોબળ તો સહેજે આવે. હું યથાર્થ એને પોતે ગ્રહણ નથી કર્યું, એટલે આ પ્રકારે વાત કરીએ તો એને હા બધી બુદ્ધિ હા પાડે, બરાબર છે, બહુ સરસ. ઈશ્વર નાખ્યા કરે, ભગવાન કરે તો થાય, ભગવાન ન કરે તો ઈશ્વર કરતો યથાર્થ છે. એટલે માનસિક નબળાઈ ઊંટાની વધી છે, દાદી સમાજ કરવામાં ના થાય વાત. જો આ તત્વજ્ઞાનમાં તમે તત્વજ્ઞાનની રુચિ છે અને આ જૈન તત્વજ્ઞાનમાં પ્રવેશ કરે તો માનસિક રોગ દૂર થાય, ચમત્કારી રીતે દૂર થાય. પોતાને આશા ન હોય કે આટલો બધો મને ફાયદો થશે, બિયોન્ડ એક્સપેક્ટેશન અને અનુભવ થાય, એવો આટલો બધો ઉંમર આવી ગયો, મારી નબળાઈ બધી ચાલી ગઈ. તો નબળાઈમાં શું છે? થયું છે ને ચિંતા, શંકા, આમ થશે તો તેમ થશે તો. આપણે બેઠા છે, 100% દબાઈ જશું તો હું પડવાનો છે, તો દબાવવાનો છે, તો પડે તો પડે તો એમાં સારું માં તો અત્યારથી ખરાબ થાય, બીજું કઈ નહીં. માનસિક નબળાઈમાં નબળા જ વિચારો આવ્યા કરે, પૂછ્યા કરે, એમ થોમ થતું પૂછ્યા કરે. મોટા ભાગના લોકો દેવદેવીએ ખેડીએ છે, કોઈ દેવ છે કોઈ દેવી છે, આપણને હરામ ના કરે તો આપણે કઈક એના માટે દેવું પડે તો દઈ દેવું. ખાસ કરીને આપણા જૈન મંદિરોમાં પદ્માવતીને બધાને નાખે છે, એટલા માટે નાખે છે, બીક ના માર્યા અને લાભ લેવા હતો બીતા હોય અંદર માં, કે આપણે કઈ ખરાબ ન કરે અને એને રાજી કરીએ તો આપણું સારું કરે. પણ વાત એટલી બધી સાવ બોગસ છે, ટોટલ બોગસ એટલી બધી છે કે એને આપણે એમ કઈ જોવી એવું હોય ને કોઈનું ખરાબ કરી શકે છે તો અમારા લોકોનું પહેલા ખરાબ કરે, કેમ કે અમે તો એને નિંદા કરીએ છીએ કે આવું કઈ છે નહીં, કઈ કરી શકે નહીં, તમે ખોટા બીજો છો એનાથી તમારી નવડાય છે, બાકી કોઈ કઈ ખરાબ કરતું નથી, કરી શકતું નથી અને ખરાબ કરી શકતું તમારું કરે જો અમે આવો આવું આવું કઈ નહીં અમે. અમે તો વર્ષોથી આ વાત કરીએ છીએ, તો કેટલું અમને હેરાન કરી નાખ્યા છે, અમે કઈ હેરાન કરતા છે, સુખી છીએ અમે તો. એટલે એ સાબિત થાય છે, પ્રૂવ થાય છે પેલી વાત ખોટી છે, તો એનો ભય ન જાય, આટલું પ્રૂફ આપ્યા પછી હાર્ડ ફેક્ટ છે. મનોબળ યથાર્થતા એવા વિના ન જાય, મુદ્દો એટલો છે યથાર્થતા આવી જાય. મનોબળ એટલે શું છે કે જે આત્માનો આધાર લીધા વિના વિચાર બળ છે, વિચાર શક્તિમાં બળવાન મનોબળ, તો ભલે જે આત્માનું અવલંબન નથી લીધું તો પણ બળવાન વિચાર શક્તિ હોય, બળવાન નિર્ણય શક્તિ હોય એવું બને છે, તે વીર્યગુણના ક્ષયક્ષમનું કારણ છે. ચારિત્ર ગુણનો ક્ષયક્ષમ હોય તો માણસ ત્યાગ કરી શકે, એને કઈ સાકરું ન પડે, એમ વીર્યગુણનો ક્ષયક્ષમ હોય તો એ બળ એનો દેખાય, તો એ મનના આધારે છે, માનસિક મનનો નિર્ણય છે, એને માનસિક બળ આપણે કહીએ. આત્મિક બળ છે એ તો દિવ્ય શક્તિ જેવી વાત છે, એની પાસે મનોબળ કાંઈ નથી, આ તો આત્મજ્ઞાન છે, એ તો આત્મબળ ઉત્પન્ન કરવાનો સાધન છે, એને તો મનોબળ શોધે છે એ હોય જ તે, એને મનોબળ લાગુ પડે એવું કાંઈ હોય તો તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા જ એનું મનોબળ તો સારામાં સારું થઈ જાય, તો ભયનું કારણ ન આવ્યું. આત્મબળમાં તો આત્માનું અવલંબન આવે, આત્મબળ વાળાને શું છે કે આત્માનું અવલંબન આવે, એટલે સીધો એનો આધાર લેવાઈ જાય પ્રત્યક્ષ, અને મનોબળ વાળાને ખાલી વિકલ્પ હોય, વિચાર હોય પણ દ્રષ્ટા હોય એની અંદર. હા હા, એનું અવલંબન આવે, તમારી પાસે પૈસા છે તો તમને એનો આધાર ને અવલંબન છે, તો મને કઈ વાંધો નથી આવવાનો, મારે કઈ લાચારી નહીં કરવો પડે, મારે તમે હશે લાંબો હાથ નહીં કરવો પડે, તો એ તમે અવલંબન લ્યો છો અંદરમાં, પરિણામની અંદર તમારી સંપત્તિનું તમને અવલંબન છે, તો તમને દીનતા નથી આવતી, તમારા પરિણામમાં દીનતા નથી રહેતી કે આપણે શું કરશું કેમ કરશું, જરૂર પડશે ત્યારે શું કરશું એવી કાંઈ નહીં આવે, કેમ કે તમે એક આધાર લઈને બેઠા છો. એવું જ આત્માનું છે, આત્માની શક્તિઓ ભાન થાય છે કે આત્મા શાશ્વત છે, અસ્તિત્વ શક્તિથી શાશ્વત છે, સગલા બાધા તો શક્ય છે અને કોઈ બાધા પહોંચાડી શકે એવી સવાલ નથી. સુખ જ એવી આ વાત છે, મારા સુખ ને કોઈ હાનિ પહોંચાડી શકે નહીં. અંદરથી સુખ નો પ્રવાહ આવે એને પણ હાનિ પહોંચાડે, એને કોઈની પહોંચ નથી અંદરમાં. એવું જે શક્તિનું અવલંબન છે, પોતાના સામર્થ્ય નું અવલંબન છે, એને ક્યાંય ચિંતા ના આવે. અનુભવ પછી આ અવલંબન છે, અથવા ભાવ ભાષણ પછી આધાર આવે છે. એ પહેલા ના સ્ટેજમાં સત્પુરુષનો આધાર છે, અને એ પહેલાના સ્ટેજમાં પોતાની ભાવનાનો આધાર છે. ભાવના બહુ બળવાન છે, જેને આત્મકલ્યાણની ભાવના અંતરથી ઉઠી જાય એને નિશંકતા આવી જાય. તેને મને વાંધા નહીં આવે, મારું કલ્યાણ કરી દઈશ. એવા મારું આત્મકલ્યાણ કર્યા વિના હું હવે પાછો નહીં વળું, તો એને આત્મવિશ્વાસ ઉભો થાય છે. પરિણામ તો બતા મેરે પરિણામ એસે હુએ ક્યા સહી હોય યા સહી નહીં હોય કેસે ડિસાઇડ કરના ચાહીએ એ વાત છે. સમજે કે યથાર્થતા માપવા માટે આપણે કોનો આધાર લીધો છે એ જોવાનું છે. કોઈ માણસને વૈરાગ્ય આવ્યો એ યથાર્થ છે તો યથાર્થ, ભક્તિનો ભાવ આવ્યો યથાર્થ છે તો યથાર્થ, કેવી રીતે નક્કી કરવો માણસ. એના ત્રણ પોઝિટિવ સાઈડ ત્રણ છે માપવાની, કે તમારી ભાવનાને અવસ્થિત છે તો યથાર્થ. તમારી ભાવના આત્મકલ્યાણની એટલી બધી હોય કે તમને બધે ઉદાસીનતા રહેતી હોય, ઉદાસીનતાનો ક્રમ ચાલુ થયો તો યથાર્થ છે. અથવા તમને સત્પુરુષને અત્યંત ભક્તિ થઈ હોય, એ ભક્તિને વસ્ત તમારા પરિણામ ગમે ત્યાં બહાર જાય તો એ નિમિત્ત વાગ રહેશે, યથાર્થ જ ભૂમિકામાં રહેવાના છે, બહાર જઈ દૂર જવાના જ નથી. અને ત્રીજું છે સ્વરૂપના અવલંબનમાં, સ્વરૂપનું અવલંબન હોય તો પરિણામ ભાગી ભાગી નથી જાય નહીં. હા, અવલંબન ચક્રી છે. ગમે એટલું તોફાન હોય પણ વાનને લંગર બાંધી દીધું પછી શું વાંધો, હાલક ડોલક થાય પણ ડૂબે નહીં કાંઈ. તોફાનમાં વાન હાલક ડોલક થાય પણ લંગરાઈ ગયો પછી શું વાંધો, કિનારા આવે બાંધી દીધું પછી. કોઈ પ્રકાર છે કે નહીં આપણે જોઈ લેવાનો કે એમને મદદ છે તો યથાર્થ નથી, કેમ કે એને પાયો નથી. કોઈને કોઈ પ્રકારના રાગ વશ, દ્વેષ વશ કે મોહ વશ કોઈ પરિણામ થાય તો એ ત્રણે આધાર છે, એ આધાર બિંદુ યથાર્થ નથી. પણ પોતાનું આત્મકલ્યાણ કરવું એ યથાર્થ છે, સત્પુરુષ પ્રત્યેને અત્યંત ભક્તિ આવે તો યથાર્થ છે, સ્વરૂપનો અવલંબન બનાવે તો યથાર્થ છે. એને ખબર નથી પડતી કે આ કેમ થયું, શું થયું, કેવી રીતે થયું, પણ પોતે તપાસે નેશાનો આધાર લીધો જીવ નો સૌથી મોટો દોષ એ છે કે તેને મુમુક્ષુતા જ ઉત્પન્ન થઈ નથી. મુમુક્ષુતા ક્યારે ઉત્પન્ન થાય? મારે મારું આત્મકલ્યાણ હવે કરી દેવું છે, આ જગત માંથી હવે મારે કઈ જોઈતું, કોઈ ચીજ મેળવીને, કોઈ વસ્તુ મેળવીને, કોઈ સંયોગ મેળવીને સુખી થવાનો પ્રશ્ન મારા માટે છે. જોઈ લીધું બધું કે આ બધા દુઃખી છે, જેને લોકો સુખી કહે છે એ બધા અંદરમાં દુઃખી છે, ઉપાધિથી ગ્રસિત છે. મારે કઈ હવે એ દિશામાં આગળ વધવું નથી, મારે હવે મારું આત્મકલ્યાણ કરવું છે. નિર્ધારમાં જે નથી આવ્યું એટલે એને મુમુક્ષુતા ઉત્પન્ન નથી કરી, એ એનો સૌથી મોટો દોષ છે. બસ ત્યાંથી લઈ લીધી વાત. મુમુક્ષુતામાં આવેલા જ શું વિચારણા ઉત્પન્ન, જો એને રડવાની જરૂર હશે તો એટલું જ રડશે, મારે કોઈને ચિંતા આવવું ન પડે. તમારે એને સુવિચારના કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે જો પ્રત્યે સુવિચારના તો પ્રત્યે પાપ કર્યું ફલાણો પાપ કર્યું માટે મોટો દોષ છે, મુમુક્ષુતા તને ઉત્પન્ન ન થઈ ને એ તારો સૌથી મોટો દોષ છે. બસ પછી કોઈ યથાર્થતા સર વિપરીત અભિપ્રાયો મટવા માંડે છે અને એ ક્રમે ઉન્નતિ ક્રમમાં જીવ પ્રવેશ કરે છે તો ઓટોમેટિક આગળ વધતો જાય છે. પ્રાપ્ત થયા પછી ઓટોમેટિક આગળ વધે. મુમુક્ષુની ભૂમિકામાં પણ સાયન્ટિફિકલી ઓટોમાઇઝેશન છે, પરિણામનું વિજ્ઞાન જ એવું છે. ચિંતામાં દેવલા ચિંતામાં આવી ગઈ, ચિંતા ઉદાસીનતા ને લાગે ત્યાં સુધી ચિંતા કરશે, નક્કી કરી દે શકે. ચિંતા તો વેદના વાળી સ્થિતિ છે, એમાં જીવતા સુધી નક્કી કરશે આત્મકલ્યાણ કરી દેવું છે. ભાવનામાં આવી ગયો છું તો સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં આવ્યો એટલે દરકાર જાગી ગઈ, પરિણામ ચાલુ થઈ ગયો, ઓટોમેટિક ચાલુ થઈ ગયો. મોક્ષાર્થી સંસાર અર્થી છે, સંસાર અર્થે છે. મોક્ષાર્થી નથી થતા એવા મંદિર નથી જતા, ભગવાન ની સામે હાથ નથી જોડતા, પૂજા ભક્તિ આમ કરવાથી મને મારા સંસારમાં દુઃખી ન થાય, મારી અનુકૂળતાઓ જળવાય. ત્યાં બુદ્ધિ પડી છે એટલે એ વસ્તુ મૃત્યુ પ્રમાણે ગતિ યા મૃત્યુ બરાબર રાખજે મારે અંદર જવાનું દ્રષ્ટિ એટલે લક્ષ બરાબર રાખજે મારે અંદર જવાનું છે ઉપર ઉપરની ભાવનાથી કાંઈ પ્રગટ નથી થતો પણ લક્ષમાં રાખજે તો ઉપર ઉપરની ભાવનાથી અંદરથી કાંઈ પ્રગટ આત્મા નહીં પ્રગટ થાય પણ અંદરની ભાવના પ્રગટ કરવા માટે તું સમજે ઉપર ઉપરનો છે એટલે તને અતિ પરિણામે પણ ઉપર ઉપરનો છે ઉપર ઉપરનું તને લાગવું જોઈએ અંદર જવાનું બાકી છે એમ પણ તને લક્ષમાં હોવું જોઈએ એટલે કાંઈ તને વધારે પડતો સંતોષ થવાનું અટકવાનું કારણ ન બને હજી અંદર કરવાનું મારે બાકી છે એમ યથાર્થ સમજો તો આગળ જઈ શકશે યથાર્થ સમજે તો આગળ જઈ શકશે નાયક છું નાયક છું ઉપર ઉપર શું થાય તો પણ અંતરમાં જવાનું છે તે ભાવના તું છોડી તે છોડવાનું નથી કરતા તું ઉપરથી ઉપરથી પણ લક્ષ્મણ આવું અંદરથી કર્યા વગર આ આ કામ નથી આને કામો જવાનો છે તો વાંધો નહીં આવે તો તો અંદર જઈશ નહીં તો ઘરે સી બરાબર કરે છે મૃત્યુ ઘરે અંદર જવાનું બાકી છે આવું કરી ચાલે છે આનાથી કઈ વળવાનું નથી નહીં તો આ બરાબર થાય છે એમાં અંદરની ભાવના એવી હોય છે કે ભૂજ્ઞાન થાય અને અંતરને ભેદી નાખે અંતર ભેદ જાગૃતિ એવી ભાવના આવે કે અંતરને ભેદી નાખે સંસારની પરિણતિને ભેદે છેદે અંતર એક ક્ષણ આવે છે કૃપાલુ દેવે જે વાત કરી છે 569 એની જાગૃતિ એવી હોય છે એને પોતાને જ વિશ્વાસ આવી જાય છે કે આવી અપૂર્વ જાગૃતિ મને ક્યારે ભૂતકાળમાં પણ આવી નહીં હોય એવું મને અત્યારે લાગે છે કે હું આત્મામાં જાગૃત છું મારા નીતિ માટે નિશ્ચિત છે એવો ભણકારો અંદર છે આવે એને દુર્ગતિ થવાનો સવાલ ઉભો નથી થતો નહીં તો પહેલી શંકા એ થાય કઈ ગતિમાં જશે શું ખબર આપણા પરિણામ પરલોક ભય છે એ પણ નથી રહેતો એવી અપૂર્વ આત્મ જાગૃતિ આવે ત્યારે નિશંકતા પણ સાથે સાથે મુમુક્ષુની ભૂમિકામાં આવે બતાવી દીધું કે અંતર ને ભેદી નાખે ચૈતન્ય મંદિરના બારણા ખોલીને ચૈતન્ય ભગવાન પ્રગટ થાય તો ભાવના જુદી જ આવે છે, જુદી જાત જ એને જુદી છે, એ સામાન્ય વિચાર નથી, કલ્પ નથી, જુદી જ વાત અંદર આવે છે. એવું બને છે ખરું એકલા ઉપરની ભાવના દ્રઢ કરતો તો કોઈ વાર તારો ઉગ્ર પુરુષ હશે તો અંદર જવાશે, પણ ક્યારે તે લક્ષ્ય રાખ્યું છે ત્યારે સંતોષાઈ ગયો ખલાસ. દ્રષ્ટિ શુદ્ધ ઉપર રાખજે એટલે પૂર્ણ શુદ્ધિ ઉપર લક્ષ્ય રાખજે, દ્રષ્ટિ એટલે પૂર્ણ શુદ્ધિ ઉપર શું છે યથાર્થતામાં એમ થાય છે, નહીં તો સંતોષ જે કરે એમાં સંતોષ, જે કરે એમાં સંતોષ થાય છે, યથાર્થ નથી અને એનું ફળ પણ યથાર્થો પણ સંતુષ્ટ નહીં બાંધા. કિતના કામ કરના હૈ તો ડિસાઈડ નહીં કિયા, જૈસે અપને કો ઘર તક જાના હૈ 10 કિલોમીટર યહાં સે, તો 1 કિલોમીટર ચલે તો સંતુષ્ટ હોતા હૈ નહીં, ચલો 1 કિલોમીટર તો નિકલ ગયા નહીં, ક્યોંકિ 9 બાકી હૈ, તો 9 કિલોમીટર નિકલા તો ભી બાકી હૈ, 1 બાકી હૈ. એસે 12મા સ્થાન તક જ્ઞાન અનંતમાં ભાગે છે ને, 12મા ગુણસ્થાન સૂક્ષ્મ જ્ઞાન છે અને 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન પ્રાપ્ત છે, તો 12મા ગુણસ્થાન સુધી જે સૂક્ષ્મ જ્ઞાન છે મતિ અનંતમાં ભાગે જ્ઞાન નો ભાગે છે, ભલે એમાં 12 અંગની રચના થઈ હોય ગણતર દેવથી તો અનંતમાં ભાગે છે, એ ભાન છે અને કઈ સંતુષ્ટ થવાનો સવાલ નથી. જેને ભાન છે મારે કેટલું બાકી છે એને સંતોષ છે, બાકી છે એ જ એના ઉપર ધ્યાન હોય, એ પૂરી જન જેનો પુરસાદ ચાલે. એટલે એ ટાર્ગેટ જેવો વિષય, જ્યાં સુધી લક્ષ્યાંક પૂરો ન થાય ત્યાં સુધી પ્રયત્ન કર્યા જ કરે છે. આપણે મકાન બાંધીએ છીએ તો પેલા નુકસો કરી જ નાખીએ છીએ, પછી કાયો કરીએ તો રહેવું જ જોઈએ. ગુજરાતી સમાજમાં તો બધા કૃપાળુદેવ નો ગ્રંથ નો કરે, હિન્દી ભાષામાં કૃપાળુદેવ ના વચનો નો પ્રચાર હિન્દી ભાષામાં
જો ભી થોડા બહુ દુવા હૈ નિવાસી મેં જો ભી થોડા બહુ દુવા
में हुआ, तिजारा में हुआ, ग्वालियर में हुआ, और आगरा में पहले से आगरा में भी एक दो हुआ, फिर ग्वालियर में एक दो हुआ, फिर तीर्थधाम में हुआ। સરળતા જીવન કામ થાય, ચાલે એને કઈ બેસે એવું નથી, સંપ્રદાયમાં દિગંબરપણાની વાત ક્યાં થવાનું ક્યાં એવું પંડિત શંકા ઉઠાવતા હતા મૂઢપણું છે એમાં તો અમારા વિદ્વાનો પ્રવચન ન કરી શકે, આપણે તો આપણો અભ્યાસ છે એટલે ચાલે, પ્રવીણભાઈને એમ કહો અમારે ત્યાં નિમિત્ત ઉપાદાન ની ચર્ચા બહુ ચાલે, પુરુષ ની વાત કરે તો આમાં તો દ્રષ્ટિ થઈ જાય સીધું, એને ઓલું લડે આખું એ જ ચીજ વગેરે એને હાલતો ન હોય અને ત્યાં એને તર્ક ન ઉઠે, પણ જ્યાં સત્પુરુષ ની વાત આવે એટલે ઓલું નિમિત્ત નો તર્ક ઉઠાવે બરોબર, સમજાવ્યું છે એ બધું રતે રતા બધી રચેલી વાત બધા કરશે શીખ્યા છે એટલે ગુરુદેવ પાસે, બાકી કોઈ તમે સ્વતંત્ર ગ્રંથ આપો તારા ઉપર બોલો તો પતી ગયેલા એના પ્રવચનો અવેલેબલ બધા સાંભળ્યા હોય વિચાર્યા હોય અમુક સ્માર પ્રકાર પ્રવચન સાથે બધા જે જે ગ્રંથો એ બધું ચાલે, બીજો કોઈ ગ્રંથ આપવા બધો કરે